તારીખ 21-10-1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 14 અને 15 સળંગ પ્રવચન નંબર 43
આત્મપરિણતિમાં આત્મા છે ત્યાંથી આત્મપરિણતિમાં આત્મા છે આત્મપરિણતિ છે એમાં આત્મા મોક્ષ માર્ગી જીવ ક્યાં ઉભો છે મોક્ષ માર્ગી જીવ ધર્મી જીવ એને આત્મપરિણતિમાં ઉભો છે સંયોગમાં ઉભો નથી અલ્પરાગ રહ્યો છે એ અલ્પરાગમાં પણ ઉભો નથી એટલે શું કે હું છું એવો પોતાની હયાતીનો અનુભવ પોતાની મોજૂદગીનો અનુભવ એવી આત્મપરિણતિમાં એને પ્રગટપણે થાય છે એમ સમયસારનો નિર્જરાધિકાર આ વિષય બતાવે છે કે જગન્ય જ્ઞાન હોવા છતાં જગન્ય જ્ઞાન એટલે અહીંયા જગન્ય મોક્ષ માર્ગ અને જગન્ય શુદ્ધિ હોવા છતાં ચોથા ગુણ સ્થાને સમ્યક દ્રષ્ટિ નિર્જરાવંત છે એટલો મુદ્દો સમજાવો છે તો ચારેય ગતિમાં જે સમ્યક દ્રષ્ટિઓ છે તે સમ્યક દ્રષ્ટિઓ પોતાની હયાતીને પોતાના આત્મપરિણામમાં પ્રગટપણે અનુભવ કરે છે તેથી આત્મપરિણતિમાં આત્મા છે પરિણતિને અવસ્થા કહેવાય છે અવસ્થાનો વ્યુત્પત્તિ અર્થ એવો છે કે ચોક્કસપણે સારી રીતે સમ્યકપણે સ્થાન એટલે રહેવું સ્થાયી થવું એને અવસ્થા કહે છે અવસ્થાનો સંસ્કૃતની વ્યુત્પત્તિ એવી છે અવ એટલે બરાબર ચોક્કસપણે અવગ્રહ કહે છે ને સારી રીતે ગ્રહ નિર્ણય થાય ત્યારે એને અવગ્રહ કહે છે જ્ઞાનના સ્ટેજને એ અવ છે એ પ્રત્યય છે ભાષામાં વ્યાકરણમાં અવસ્થા સારી રીતે સમ્યક પ્રકારે જેમાં રહેવાનું થાય જે હાલતમાં રહેવાનું થાય તે હાલતને અવસ્થા કહેવામાં આવે છે પછી રૂઢિઅર્થ ગમે ત્યાં વપરાય છે પણ મૂળમાં અવસ્થા આ રીતે શબ્દ પ્રયોગ છે અહીંયા કહે છે કે આત્મપરિણતિમાં આત્મા છે હું છું એવી પરિણતિ વડે આત્મા પ્રગટે છે એટલે પોતાની હયાતીના આધારે પરિણામ થાય છે આધાર લેવાલાયક એવું જે અસ્તિત્વ છે પોતાનું એના આધારે પરિણમન થાય છે ત્યારે તેમાં આત્મા પ્રગટપણે ઉત્પન્ન થાય છે અથવા તે પરિણામ આત્માકારે ઉત્પન્ન થાય છે સ્વભાવાકારે ઉત્પન્ન થાય છે સ્વરૂપાકારે ઉત્પન્ન થાય છે આકાર એટલે એવા રૂપે એવા ભાવે આત્મામાં પોતામાં પરિણતિ આવી ત્યારે હું છું આત્મામાં પોતામાં પરિણતિ આવી તેમાં હું છું એમ હું છું પણાની માન્યતા તે સ્વપદનું સાધન છે. જે આત્મામાં પરિણતિ આવી તેનું સાધન શું કે મૂળમાં શ્રદ્ધાનું જે હું છું પણ માન્યતારૂપ પરિણામ થાય છે તે સ્વપદમાં સ્થિર થવાનું સ્વપદમાં આવવાનું સાધન થાય છે. એટલે સત્તાનું ગ્રહણું અસ્તિત્વનું ગ્રહણું માન્યતા દ્વારા શ્રદ્ધા દ્વારા એ મૂળ સાધન છે. એ મૂળ સાધન હોવાથી એને દંશન મૂલો ધમ્મો એમ કહેવામાં આવે છે. દર્શનને મૂળ ધર્મ કયો છે ને. મૂળ ધર્મ એટલે મૂળમાંથી કાર્ય થાય તેને મૂળ ધર્મ કહેવામાં આવે છે. અથવા વૃક્ષમાં જે કાર્ય મૂળનું છે, આખા વૃક્ષને પાંગરવાનું કારણ મૂળમાંથી બને છે, મૂળમાંથી ઉત્પન્ન થાય છે. આખા વૃક્ષની મજબૂતાઈનું ટકવાનું એનું આધાર એનું મૂળ છે. એવા જે એવું જે મૂળનું મહત્વ છે, એવું જે વૃક્ષના અવયવમાં મૂળનું સ્થાન છે, એવું આત્માના અનંત ગુણના અવયવમાં શ્રદ્ધાનું સ્થાન એવું મૂળમાં મૂળરૂપ છે. તેથી કુંકુંદાચાર્ય આ સૂત્ર આપ્યું કે દંશન મૂલો ધમ્મ. અષ્ટપાવડમાં સૂત્ર છે દંશન મૂલો ધમ્મ. પ્રવચન સારમાં ચરિત ખલું ધમ્મો, ચારિત્ર છે તે ખરેખર ધર્મ છે, ધર્મ છે તે સામ્ય છે, અને સામ્ય છે તે જીવના મોક્ષોભવિહીન પરિણામ છે. આ રીતે પ્રવચન સારની ગાથા સમજ. આ બધાના મૂળિયા ત્યાં છે ને, આ બધા ગ્રંથોના આ બધા મૂળ પરમ આગમમાંથી આ બધા ગ્રંથોની ઉત્પત્તિ છે. એટલે એના બધા મૂળિયા ત્યાં છે. પર્યાયમાં પણ શુદ્ધ પર્યાયમાં આત્મા છે, કેમ કે અનુભવ તો આત્માના છેપણાનો અનુભવ તો શુદ્ધ પર્યાયમાં થાય છે, અને આત્મા છે એવી માન્યતા પણ પર્યાયમાં શ્રદ્ધા શ્રદ્ધે છે, માન્યતા કરે છે. એટલે અથવા વસ્તુ ક્યાં રહેલી છે કે વસ્તુ એની અવસ્થામાં રહેલી છે. વસ્તુને રહેવાનું સ્થાન શું કે વસ્તુને રહેવાનું સ્થાન એની અવસ્થા. અવસ્થા એમાં અવસ્થા સ્થિર થયેલી સ્થાયી થયેલી વસ્તુ છે એમ કહે છે. એવી રીતે વસ્તુનું છે એ સુંદર છે. સુંદર છે એટલા માટે કે એમાં નિર્વિકાર પણ છે, એમાં મલિનતા નથી થતી. અહીં તો શ્રદ્ધાન છે તે સાધન છે, માન્યતા સ્વપદનું સાધન છે. કેવી માન્યતા સ્વપદનું સાધન છે કે હું છું એવી માન્યતા સ્વપદનું સાધન છે, કે જેને લઈને અનંત ગુણની પરિણતિ આત્મામાં આવી. અનંત ગુણની પરિણતિ આત્મામાં આવી એનું મૂળ સાધન હું છું પણાની માન્યતા છે. હું પરિણામ હું કહું છું, અથવા હું પરિણામ એવો પરિણમનમાં મારો ભાવ છે એમ કહેવું છે. હું પણાનો ભાવ પરિણામમાં મારો ભાવ છે. એ હું પરિણામો એ સ્વપદની આસ્તિક્યતા કરી હું પરિણામે જે રાગમાં હું પણ શરીરમાં હું પણ સંયોગમાં હું પણ થતું હતું એવું હું પણ એ મિથ્યા હું પણ હતું. કેમ કે ત્યાં તો આત્માનો અસ્તિત્વ જ નહોતું. જ્યાં આત્માનું અસ્તિત્વ ન હોય એવા રાગમાં કે શરીરાદી રજકણોની કોઈ પર્યાયમાં હું પણાનો ભાવ થાય, માન્યતા થાય તો એને મીઠ્યા માન્યતા અથવા મીઠ્યા ભાવ કહેવામાં આવે છે. કેમ કે ત્યાં અસ્તિત્વ નથી એને હું પણ કર્યું. જ્યાં અસ્તિત્વ છે, ત્રિકાળ અસ્તિત્વ છે પોતાનું, એવા સ્વપદમાં હું પરિણામો એ આસ્તિક્યતા કરી, આ આસ્તિક્ય બુદ્ધિ આસ્તિક્ય ભાવ એ પૂર્વક અહીંયા આસ્તિક્ય પણ થયું. એવા સ્વપદ પરિણામ, સ્વપદ પરિણામ એટલે સ્વપદમાં હું પણાના પરિણામ યોગ્ય સ્થાન વિના હોય નહીં. યોગ્ય એનું યોગ્ય સ્થાન છે. એટલે કે સ્વપદ પરિણામ થયા તેમાં સમ્યકતા ઊભી થઈ. યોગ્ય પણ કહો, સમીચીન પણ કહો, સમ્યક પણ કહો, એ થયું. એ સમ્યકપણા વિના હોય નહીં. કાય ચેષ્ટા છે તે ત્યાં નથી. આવા જે અંતર્મુખી શ્રદ્ધાના પરિણામ છે, આસ્તિક્યના પરિણામ છે, ત્યાં શરીરની પ્રવૃત્તિ નથી, ત્યાં વચન ઉચ્ચારણાની પ્રવૃત્તિ નથી અને ત્યાં મનનું ચિંતન પણ નથી. કાલ આપણે એ વિષય ચાલતો હતો કે સ્વાનુભવમાં મનની પ્રવૃત્તિ નથી. કેમ કે પરમાત્માના તેજ પાસે મન પહેલેથી જ મરી જાય છે. બહુ સારો દ્રષ્ટાંત છે. સૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ મરે, એને જે આઘાત લાગે છે, શોક લાગે છે, એમાં મરી જાય છે. એની સાથે સૌર્યવાનને લડવું પડતું નથી, લડાઈ વિના જ મરે છે. તો એવા શૂરવીર યોદ્ધાઓ હોય છે કે અમારી પાસે ઘણું સૈન્યનું દળ છે એવું બતાવવા એની સામે બહુ મોટી સેના લઈને આવે, પણ સેનાની અંદર કેવા જીવો કેવા હોય છે સૈનિકો, કે સૌર્યવાનને જોવે ત્યાં મરી જાય. અરે રે, આ તો આપણું મોત જ છે, આ તો આપણને મારી નાખે, આપણું કામ નહીં આયા, અને હવે તો અહીંથી છટકી પણ ભાગી પણ શકશું નહીં. એ લડાઈ કર્યા વિના મરી જાય એમને આઘાતમાં. એવું મનનું સ્થાન છે. વિચારવા યોગ્ય વિષય એ છે કે જે મન કાબુમાં રહેતું નથી એવી ફરિયાદ જગતના જીવો કરે છે. જગતના જીવો કેવી ફરિયાદ કરે છે કે આ મન છે એ કાબુમાં આવતું નથી. એવું મનનું નિર્બળપણું એટલું બધું છે કે એને મન કાબુમાં આવતું નથી. અહીંયા અનુભવ પહેલા એ દશા ઊભી થઈ કે મન તો દૂરથી જ મરી શકે છે. કેટલી પરિણામ શક્તિ વધી એ વિચારવા જેવું છે કે પરિણામમાં કેટલી આત્મશક્તિ ઉત્પન્ન થઈ કે એ શક્તિના ઉદય પહેલા આ મન મરે છે. એની હારે લડાઈ કરવી પડતી નથી, મનને મારવા માટે લડાઈ નથી કરવી પડતી. કહે છે કે મન ચિંતવન છે તે પણ ત્યાં નથી. અંતર્મુખ પરિણામ થાય ત્યાં સમ્યક્ત્વ પ્રગટ થયું, એટલે સમ્યકપણું પ્રગટ થયું, સર્વગુણો સમ્યકપણે પરિણામમાં લાગ્યા. એટલે જીવની આખી અવસ્થા, પ્રત્યેક સમયની અનંત ગુણમય આખી અવસ્થા વ્યવસ્થિત થઈ ગઈ. દ્રવ્યગુણ પર્યાયનું પણ યથાર્થ જ્ઞાન થયું, પોતાના અસ્તિત્વનું પણ યથાર્થ જ્ઞાન થયું, હે ઉપાદેયનું પણ યથાર્થ જ્ઞાન થયું અંદરમાં, અને બહારમાં પણ હે ઉપાદેયનું યથાર્થ જ્ઞાન થયું. બધું યથાર્થ જ્ઞાન છે, બધે યથાર્થતા આવી ગઈ. એક સાથે એ તો ફુગાનીજી લખ્યું છે એક પત્રમાં કે બલવાન કો સબ સાથ દેતે હૈ, જ્યાં પોતે બળવાન થયો ત્યાં કર્મ ભાગવા માંડ્યા, લડાઈ કર્યા વિના કેટલાક તો ચાલવા માંડ્યા, એને સાથ આપ્યો. એમ કે પહેલા જે ચીજ નિમિત્તપણે નડતર ગણાતી હતી એનું નડતર જ છૂટવા માંડ્યું, એ પોતે જ ચાલવા માંડ્યા, એ એને સાથ આપ્યો. આ તો મન ચિંતન ત્યાં નથી એમ જે કહ્યું, ત્યાં થોડોક વિચાર એવો થાય કે જ્યારે નિર્વિકલ્પ સ્વાનુભવ થાય છે ત્યારે ચિંતન વગર તો થતું નથી એવો નિર્વિકલ્પ સ્વાનુભવ. તો પછી ચિંતન ત્યાં નથી એમ કહો તો પહેલાથી અમારે ચિંતનને વળગવું કે ન વળગવું? ચિંતવન વગર તો સ્વરૂપ ચિંતવન તો છેવટ સુધી હોય છે. મનનો અભાવ થાય અથવા મન મરે તે પહેલા સ્વરૂપ ચિંતવન જ મનમાં થાય છે. તો મનમાં જે સ્વરૂપ ચિંતવન થાય છે એ અમારે અત્યારે તો એવો જે ચિંતવનનો પર્યાય છે, મનમાં જે સ્વરૂપ ચિંતવનનો જે પર્યાય છે એ રાગ ઉપરથી તારી દ્રષ્ટિ ઉઠાવી લે. જ્યાં સુધી નિર્વિકલ્પ નહીં થવાય ત્યાં સુધી સ્વરૂપ ચિંતવન થશે ખરું, પણ એના ઉપર દ્રષ્ટિ નહીં રાખ કે આ સ્વરૂપ ચિંતવન તો થાય છે, હું સ્વરૂપ ચિંતવન તો કરું છું, સ્વરૂપ ચિંતવન તો મારું વધારું અને એ સ્વરૂપ ચિંતવનમાં તો હું રહું, એમ તો એ ચિંતવન ઉપરની દ્રષ્ટિ છોડી દે. એ ચિંતવન રહિત જે આત્મતત્વ છે જે ત્રિકાળી છે એના ઉપર લક્ષ રાખ, દ્રષ્ટિ એમાં સ્થાપ, બાકી બધું પર્યાયમાં આપોઆપ છે. એ વચનામૃતમાં બહુ સારો ગુણ છે, દ્રષ્ટિનો ગુણ છે કે તારે પર્યાયમાં કાંઈ કરવાનું નથી. એટલે શું કે પર્યાય લક્ષે તારે પર્યાય સુધારવાનો પ્રશ્ન નથી. જ્યાં દ્રવ્યનું ત્રિકાળ અસ્તિત્વ છે એ અસ્તિત્વ ગ્રહણ કરનાર જે ગુણ શ્રદ્ધા છે માન્યતા છે એણે જ્યાં પોતાનું અસ્તિત્વ ગ્રહી લીધું, પોતાની હૈયાતી જે ગુણથી ગ્રહવી જોઈએ તે ગુણથી એનો એમાં આવી ગઈ, એટલે દ્રષ્ટિ આત્મા ઉપર જ્યાં આવી ગઈ, પર્યાયો બધી શુદ્ધ થવાની આપોઆપ થવા લાગે છે, બધું કાર્ય પછી આપોઆપ થવા લાગે છે. એ વાત લીધી છે. પર્યાય પર 321 છે. પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન્ય પ્રગટ ન થાય, એટલે અને પર્યાયમાં પર્યાય દ્રષ્ટિમાં શું છે, રાગની મુખ્યતા છે. આ ચિંતન તો થાય છે, સ્વરૂપનું ચિંતન તો કરું છું, સ્વરૂપનું મનન તો કરું છું, આત્માનું ઘોલન તો કરું છું, એમ પર્યાય પર દ્રષ્ટિ રાખે ચૈતન્ય પ્રગટ ન થાય. પાંડુ 107 છે, મારી પ્રથમ 107 છે, 321 નું બોલ છે. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી ચૈતન્ય પ્રગટે. દ્રવ્યમાં અનંત સામર્થ્ય ભર્યું છે, તે દ્રવ્ય પર દ્રષ્ટિ સંભાવ. નિગોઠથી માંડીને સિદ્ધ સુધીની કોઈ પણ પર્યાય શુદ્ધ દ્રષ્ટિનો વિષય નથી. શુદ્ધ દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, માન્યતાનો એ વિષય નથી. સાધક દશા પણ શુદ્ધ દ્રષ્ટિના વિષયભૂત મૂળ સ્વભાવમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિ કરવાથી જ આગળ જવાય છે, શુદ્ધ પર્યાયની દ્રષ્ટિથી પણ આગળ જવાતું નથી. અહીં તો હજી રાગને મુખ્ય કરવો છે, અહીં તો કદાચ શુદ્ધ પર્યાયને મુખ્ય કરવાની વાત નથી. શુદ્ધ પર્યાય તો ધર્મની પર્યાય છે અને રાગ તો અધર્મની પર્યાય છે. મિથ્યાત્વ દશામાં તો જીવને રાગ મુખ્ય કરવો છે, અહીંયા તો કહે છે કે આગળ જવું હોય તો ધર્મની પર્યાયને પણ મુખ્ય કરીશ તો આગળ નહીં જવાય. દ્રવ્ય દ્રષ્ટિમાં માત્ર શુદ્ધ અખંડ દ્રવ્ય સામાન્યનો જ સ્વીકાર હોય છે. એ સિવાય એક બોલ છે, એમાં એવી વાત થઈ છે. શુદ્ધ પર્યાય વાળાને શુદ્ધ પર્યાયની મુખ્યતા કદી રહેતી નથી, ત્યારે એની પર્યાય શુદ્ધ હોય છે. શુદ્ધ પર્યાયની મુખ્યતા કરવા જતાં પર્યાય અશુદ્ધ થઈ જાય, અથવા તો જીવ મિથ્યાત્વમાં આવી જાય છે. હા, વિભાવથી જુદો પડીને ચૈતન્ય તત્વને ગ્રહણ કર, એ જ કરવાનું છે. પર્યાય સામુ જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. બસ આ બોલ છે, પર્યાય સામુ જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. ભલે ફેરફાર પર્યાયમાં થાય છે, મિથ્યા દ્રષ્ટિપણું પલટીને સમ્યક દ્રષ્ટિપણું પર્યાયમાં થાય છે, રાગ મટીને વિતરાગતા પર્યાયમાં થાય છે, અજ્ઞાન મટીને સમ્ય જ્ઞાન પર્યાયમાં થાય છે, કેવળ જ્ઞાન પર્યાયમાં થાય છે, તો પણ પર્યાય સામુ જોઈને પર્યાયમાં કાંઈ કરવાનું નથી. કોના સામુ જોવું એ વાત છે. બહુ જુદા જુદા દ્રષ્ટિકોણથી વિષય સ્પષ્ટ કર્યો છે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર આવી જ જશે. દ્રવ્ય દ્રષ્ટિ કરતા પર્યાયમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આવી જશે. એમ કે દ્રષ્ટિ કરી ત્યારે ભેદ જ્ઞાન પણ હતું, તો જ્ઞાન શ્રદ્ધાંત તો કામ કરતા હતા, એમાં સ્થિરતા થઈ ગઈ, નિર્વિકલ્પ દશામાં સ્થિરતા થઈ ગઈ ત્યારે ચારિત્ર પ્રગટ્યું. પણ એણે સ્થિરતા કરવા માટે કોઈ વિકલ્પ કર્યો તો ને સ્થિરતા થઈ એવું તો ત્યાં નથી. દ્રષ્ટિમાં અને જ્ઞાનમાં સ્થિર દ્રવ્ય પોતા સ્વરૂપે જ્યારે પોતે જોયું અને એ દ્રવ્યની અદ્ભુતતા અને આશ્ચર્યકારી સ્વરૂપ જોયું ત્યારે ઉપયોગ આપોઆપ સ્થિર થઈ ગયો, રોકાઈ ગયો, ખોડાઈ ગયો, ઘટી ગયો. એને ચારિત્ર સ્વરૂપાચરણ ચારિત્ર કરવા માટે કઈ વિકલ્પ નહોતો કર્યો સમ્યક દ્રષ્ટિએ, છતાં એને સમ્યક દર્શનના કાળમાં એને ચારિત્ર થઈ ગયું. દ્રષ્ટિ જ્યાં આત્મા ઉપર આવી ત્યાં એને ચારિત્ર થઈ ગયું. આ એ વખતે આનંદ ઉપજ્યો, તો આનંદ મેળવવા માટે ત્યાં વિકલ્પ નહોતો કર્યો કે હવે આનંદને મારે ભોગવવો છે માટે હું સ્વરૂપનું ધ્યાન લગાવું. એવા વિકલ્પથી તો કાંઈ ધ્યાન થતું નથી ને આનંદ ઉપજતો પણ નથી. માગે તો ભાગે એવું છે, આપોઆપ થાય છે. અહીંયા એમ કે છે કે દ્રવ્ય દ્રષ્ટિ કરતા પર્યાયમાં દર્શન જ્ઞાન ચારિત્ર આવી જ જશે, આપોઆપ આવશે એમ કેવું છે. આનંદ પણ આવી જ જશે, સુખ પણ આવી જ જશે. કૂવો ખોદ તો પાણી આવશે જ, લેવા જવું નહીં પડે. કૂવો ખોદીને પછી ઉપરથી પાણી નહીં રેડવું પડે કે આ કૂવામાં પાણી થોડુંક રેડીએ ને પછી કૂવો ચાલુ થઈ જાય, એને એ ખોદે છે એમાં અંદરથી પાણી આપોઆપ આવે છે. એમ દ્રવ્યમાં બધું ભર્યું છે, અનંત ગુણ દ્રવ્યમાં ભર્યા છે, દ્રવ્ય અનંત ગુણથી સમૃદ્ધ છે. જ્યાં દ્રષ્ટિ ખોદે છે એ કૂવાને બધા ગુણોનો પ્રવાહ ચાલુ થઈ જાય છે. પાણી આવશે જ, પાણી લેવા જવું જીવું નહીં પડે. ચૈતન્ય પાતાળ ફૂટતા, એમ દ્રવ્ય દ્રષ્ટિનો જે પાતાળ ફોડવાનો જે ઘા છે, મિથ્યાત્મનું પડ તોડ્યું એ ચૈતન્ય પાતાળ ફૂટ્યું અને શુદ્ધ પર્યાયનો પ્રવાહ સમ્યક દર્શનથી માંડીને સિદ્ધ પર્યાય સુધીની શુદ્ધ પર્યાયોનો પ્રવાહ અંદરથી એની મેળે ચાલુ થઈ જશે. અંદરથી દ્રવ જોર કરે છે, હે આવના પાણી નીકળે છે ને, પાતાળ ફૂટતા બોર કરે છે એમાં ગરમ પાણી નીકળે છે. ગરમ ગામમાં છે, વર્ષોથી રાત ને દિવસ પાણીનો પ્રવાહ એવા કરે છે, ત્યાં મોટર મૂકવી પડતી નથી, પંપિંગ સેટ મૂકવો પડતો નથી તો પાણીને બહાર કાઢો. અંદરથી પાણી બળ કરીને બહાર આવે છે, સેંકડો ફૂટ નીચે બોર છે ત્યાંથી પાણી ધોધ બંધ બહાર આવે છે, 24 કલાક ગરમ પાણી બહાર નીકળે છે, નીકળ્યા જ કરે પાણી, આવ્યા જ કરે, પાતાળ ફૂટેલું છે. એમ અહીંયા દ્રષ્ટિનો ઘા અંદર વાગે છે અને નિજ સત્તાને તળિયાને પકડે છે. અંદરથી અનંત ગુણોની શુદ્ધ પર્યાયોનો પ્રવાહ, પરમાનંદની પર્યાયોનો પ્રવાહ સાદી અનંત અનંત કાળ પર્યંત આવ્યા જ કરે છે, થયા જ કરે છે, આપોઆપ થયા કરે છે. બધાને અભિપ્રાય ને અનુભવ તો એક જ છે, જ્ઞાન એક સરખું છે, સમ્યક અભિપ્રાય એક સરખો છે. એક દ્રષ્ટિ થંભાવી દે, બાકી બધું આપોઆપ છે. તો અનુભવ નો વિષય ચાલે છે કે મન ચિંતમન ત્યાં નથી, આત્મપદમાં પોતાની મગ્નતા, સ્વરૂપ વિશ્રામ, આનંદરૂપ પદમાં સ્થિરતા, ચિદાનંદ ચિત્પરિણતિનો વિવેક કરવો. બહુ ટૂંકી ભાષા કરી છે. આત્મપદમાં પોતાની જે મગ્નતા છે એ કરવા યોગ્ય છે, એ ચિત્ત પરિણતિ છે, એ પોતાને પોતાનો વિશ્રામ છે, આરામ છે અંદરમાં, એ આનંદ સ્વરૂપ પદ છે, અનંત આનંદ જેનું જે રૂપ છે, અનંત આનંદ સ્વરૂપે છે એ પદમાં ઉપયોગની સ્થિરતા, એ વગેરે જે પ્રકાર છે, ચિદાનંદે ચિદ પરિણતિનો આ પ્રકારે વિવેક કરવો. પરિણામમાં આ પરિણામ કર્તવ્ય છે, કરવા યોગ્ય છે, વ્યવહારથી એ ઉપદેશ છે. ચિદ પરિણતિ ચિદમાં રમે એવી ચૈતન્યની પરિણતિ ચૈતન્યમાં રમે, ચૈતન્યમાં સ્થિર થાય જામે, ત્યારે આત્માનંદ ઉપજે. આત્મામાં આનંદ 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 પ્રદેશે પ્રદેશેથી વચનાતીત આનંદ ઉપજે. આનંદ આનંદનું વધારે શું વાત થાય, એ આનંદ પોતે વચનાતીત છે, વચનથી પાર એવો વિષય છે, એટલે આનંદને વચનમાં કોઈ કહી શકતો નથી. વચનાતીત છે એટલું તો નહીં, પણ એ મનાતીત છે, મનની કલ્પનામાં, મનથી કરાયેલા અનુમાનમાં પણ એ આનંદ સમજી શકાતો નથી. એટલે જે વચનાતીત છે અને મનાતીત છે, વિકલ્પાતીત છે, રાગાતીત છે, એવા વિતરાગી આનંદને શબ્દો દ્વારા કહેવા કોઈ વાણીમાં સામર્થ નથી. વાણીમાં કોઈની વાણીમાં સામર્થ નથી. કથનચિત એટલી વાત આવે કે આનંદ છે બસ, એમાં આનંદનો આહલાદ છે એટલું એમાં આવે. પણ એ કેવો એ કોઈ વાણીનો વિષય આવે. ચિત પરણથી ચિતમાં રમે આત્માનંદ ઉપજે. મન દ્વારા વિવેક થયા પછી મન પણ બાજુએ દૂર રહે, કેમ કે મન તો પર છે, એને ત્યાં અનુભવમાં પ્રવેશ મળતો નથી, એને દૂર રહેવું પડે છે. જાય છે ને રાજાઓ મંત્રણા હોય, રાજા રાજા વચ્ચે હોય, વડાપ્રધાનો ને રાષ્ટ્રપતિઓની મંત્રણા હોય, અહીંથી બધાને ભલે હારે લીધા હોય, રસોઈઓ આવે આવે, પટ્ટાવાળો આવે આવે, એના સલાહકારો સાથે જાય, પણ જ્યાં ગુપ્ત મંત્રણા હોય ત્યાં પછી બે સિવાય કોઈ નહીં, બાકી બધાને બહાર રાખે કે ભાઈ બે એકલા જ વાત કરશે. અત્યાર સુધી બધી વાતો ચર્ચાઈ ગઈ છે, હવે કેટલીક અંગત વિચારણાઓ કરીને નિર્ણય ઉપર આવવું છે, એટલે હવે બીજા કોઈને એમાં પ્રવેશ દેવામાં આવશે નહીં. એમ અત્યાર સુધી મન દ્વારા એણે કામ લીધું, વિકલ્પ દ્વારા કામ લીધું, હું આત્મા છું, હું આમ છું, હું આમ છું, હું આમ છું, ભેદ વિકલ્પ. હવે મનને બાજુએ રાખે તો એક ઓર બેસ, તારું કામ નથી અહીંયા, હવે તારું કામ નથી અહીંયા, હવે ચૈતન રાજા પોતે જ પધારે છે, પછી તારું કાંઈ કામ નથી. એ મન તો પર છે, એને એને એ પરને સાથે લેવાની, સ્વમાં પરને સાથે લેવાની વાત નથી. મન પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે, જ્ઞાન છે એ પોતાની વસ્તુ છે. બે વાત જુદી પાડી, મન અને જ્ઞાન જુદા જુદા પાડ્યા. જ્ઞાનનો વિષય આત્મા છે, મનનો વિષય આત્મા નથી. આમ બીજું જ્ઞાનનો વિષય આત્મા છે, પણ મનનો વિષય આત્મા નથી. એટલે મન પર છે, જ્ઞાન નિજ વસ્તુ છે, એવી રીતે વિચારતા તે મન દૂર રહે છે. એ પ્રકારે મનને સાથે રાખવાની વાત નથી, પણ મનને દૂર રાખવાની વાત છે. મન ક્યારે દૂર રહે છે કે એને પર માનતા. મન છે એ ઉપાધિ ભાવને ગ્રહણ કરનારો નિમિત્ત છે. ઉપાધિ ભાવ ગ્રહણ કરવામાં મન નિમિત્ત થાય છે. અહીંયા નિરુપાધિક ભાવ સ્વભાવને ગ્રહણ કરવામાં મનનું કોઈ કામ નથી. સાથી કે પરમાત્મ પદ ગુપ્ત છે, તેથી તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે. પરમાત્મ પદ એવું ગુપ્ત છે કે મનની ત્યાં પહોંચ નથી, રાગની ત્યાં પહોંચ નથી. પરમાત્મા વિતરાગ સ્વરૂપી આત્મા, એમાં રાગની પહોંચ નહીં અને એમાં મનની પહોંચ નહીં, એની પહોંચ નથી. વિભાવ પર્યાયમાં તો અનેક પ્રકારના વિભાવ પર્યાય લઈ શકાય. માણસને ક્રોધ આવે એ પણ વિભાવ પર્યાય છે, અને અહીંયા મન દ્વારા આત્માનું ચિંતન કરે એને ભાવ મન કહે છે, ભલે એ પણ વિભાવમાં આવે છે, એ સ્વભાવ નથી, એ વિભાવ ભાવ જ છે. પણ અહીંયા બધા સ્તરના વિભાવ ભાવ છોડીને એક મન આશ્રિત જે વિભાવ ભાવ થાય, અને તે પણ સ્વરૂપ ચિંતવનનો વિભાવ ભાવ થાય, એ ભાવ પણ છોડીને એનો પણ અભાવ કરીને આગળ જવાનું છે. એને રાખીને આગળ જવાનો સવાલ નથી, એનો અભાવ કરીને આગળ જવાની વાત છે, એમ લેવું છે. પરમાત્મ પદ ગુપ્ત છે, તેની મન વ્યક્ત ભાવના કરી ન શકે. આમ તો શું છે, અહીંયા વ્યક્ત કહેતા બહિર્મુખ છે, મનનો જે ભાવ છે એ બહિર્મુખ ભાવ છે. આત્મા જે છે એ અંતરતત્વ સ્વરૂપ છે, તો બહિર્મુખ ભાવે અંતરતત્વમાં કેવી રીતે પહોંચાય? કે બહિર્મુખ ભાવથી અંતરતત્વમાં પહોંચી શકાતો નથી, એની દિશા ઉલટી છે, મનની દિશા છે એ ઉલટી છે. કુવાના તળિયામાં રહેલા પાણીને જોવું હોય તો ઘોડા ઉપર બેઠા બેઠા દેખાય, ઘોડેથી નીચે ઉતરે, વાંકો વળીને અંદર જોવે, પાણીની તરસ લાગી હોય ને પાણીની ગરજ થઈ હોય તો એને પાણી દેખાય. પણ એ ઘોડા ઉપર બેઠો બેઠો ઠૂંઠ થઈને એમ કે મારે પાણી જોવું છે, મને પાણી દેખાડો, કોઈ તરસ લાગી નથી ભાઈ તને, તને હજી તરસ લાગી નથી. મનના ઘોડાથી નીચે ઉતરી જવું પડશે, અંતર્મુખ થવામાં મનના ઘોડેથી નીચે ઉતરવું પડશે. તે મન વ્યક્ત ભાવના કરી ન શકે પરમાત્મ પદની. સાથી પરમાત્મ ભાવના કરતા કરતા પરમાત્મ પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે. આવો પરમાત્મા તેજસ્વી છે, નિર્વિકલ્પ તત્વ, અખંડ નિર્વિકલ્પ તત્વ છે, એ વિકલ્પથી ઘણું દૂર છે, વિકલ્પો એનાથી ઘણા દૂર છે, એની નજીક જઈ શકતા નથી. હા હા ઠીક છે, યાદ. પરમાત્મ ભાવના કરતા કરતા પરમાત્મ પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. ભાવના શબ્દ છે એ અનેક જગ્યાએ બહુ વ્યાપક અર્થમાં, વિશાળ અર્થમાં એનો વપરાશ છે. સામાન્ય માણસને કોઈ પણ ચીજની ઈચ્છા થાય તો એને સારી ભાષામાં કહેવું હોય તો એને ઈચ્છા થઈ છે એમ કહેવાના બદલે એને ભાવના થઈ છે એમ કહેવાય. અમને આજે ભગવાનની આરતી લેવાની ભાવના થઈ, અમને આજે પૂજા કરવાની ભાવના થઈ, અહીંથી માંડીને, આ એક સામાન્ય શબ્દ પ્રયોગ છે, ત્યાંથી માંડીને શુક્લ ધ્યાનની જે સ્થિરતા થાય છે એ સ્થિરતાને પણ આત્મભાવના કહેવામાં આવે છે. સ્વરૂપ સ્થિરતાને આત્મભાવના શબ્દનો શબ્દથી પ્રયોગ કરવામાં આવે છે. ભાવના છે એ શબ્દનો ક્યાં કેવો અર્થ કરવો એ બહુ સમજી વિચારીને કરવા જેવો છે. સામાન્ય રીતે જે રાગયુક્ત પરિણામ થાય છે અભિલાષાના, એ ભાવનાથી કાર્ય થતું નથી, એટલે રાગથી ઈચ્છાથી ને એવી ભાવનાથી કાર્ય થતું નથી. પણ જે ભાવનામાં રુચિના પરિણામ મુખ્ય છે, જેને ભાવના કહીએ એમાં સ્વરૂપ રુચિના પરિણામ છે, તેથી તે અહીંયા ભાવના આવેલી હોય તો પરમાત્મ ભાવના કરતા કરતા હું છું પોતે પરમાત્માને લક્ષ્યગત કર્યો, લક્ષમાં આવેલું જે પરમ તત્વ એમાં હુંપણાની ભાવના અત્યંત અનન્ય રુચિથી થઈ મહિમા ઉત્પન્ન થતા, એ મહિમામાં એ ભાવનાનો વિષય છે, ત્યારે નજીકતા થઈ, પરમાત્મ પદની નજીકતા થઈ, એટલે પરમાત્મ પદનો સ્વાનુભવ થવાનો કાળ નજીક આવ્યો એમ, પ્રત્યક્ષ અનુભવનો સાક્ષાત્કારનો કાળ નજીક આવ્યો ત્યારે એ ભાવના કરતા કરતા પરમાત્મ પદ નજીક આવ્યું ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે ત્યારે મન વિલય થાય છે. એ શબ્દ પોતે આગળ પણ કરશે. મન વિલય થાય છે, મનનો વિલય સાધક છે, પરમાત્માનો સાક્ષાત્કાર સાધ્ય છે. એવા બોલ આવશે આગળ, સાધ્ય સાધકના બોલમાં આ બધા પ્રકાર આવશે, ભાષા છે. ત્યારે પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે એ અંદરનું સામર્થ્ય લેવું છે. સ્વરૂપનું સામર્થ્ય એટલું બધું છે કે એ નિર્વિકલ્પ સામર્થ્ય પાસે મનનું નાશ થવો, મનનો અભાવ થવો સહજ છે. સહેજ માત્રમાં રમત રમતમાં મન નાશ પામે છે. જે મન કાબુમાં આવતું નથી સંસારી જીવોને, એ મને અહીંયા મરતા વાર લાગતી નથી. જે મનને સંસારી જીવો નાથી શકતા નથી એ સ્વાનુભવ કરનાર જીવ તો એ મનને સ્વાનુભવની નજીકતામાં જ મારી નાખે છે. એટલું બધું સામર્થ્ય લીધું છે. આવે છે ને ધનુષ, રામચંદ્રજીએ જે સ્વયંવરમાં ધનુષ ઉપાડ્યું જનક રાજાનું, સીતાજીના સ્વયંવરમાં, એ સાધેલું ધનુષ હતું. વિદ્યાધર, વિદ્યાથી સાધેલું ધનુષ હતું, શક્તિવાળું ધનુષ હતું. રાજાઓ તો ઘણા આવ્યા હતા, ક્ષત્રિયો તો ઘણા આવ્યા હતા, પણ કેટલાકે તો એ ધનુષ જોઈને ઉભા થવાની હિંમત ન કરી. આ ધનુષ આપણું કામ નથી, આમાં આપણે ભલે આવ્યા પણ છાનામાં ના બેહી રહ્યો. કેટલાક ઉભા થઈને નજીક ગયા ત્યાં ઉડીને પાછા પડવા માંડ્યા. કરંટ એની આજુબાજુમાં એટલો તો કરંટ ચાલતો હતો કે અસમર્થ એવા જેટલા રાજાઓ ત્યાં નજીક જવા ગયા તો પાછા પડવા માંડ્યા કે અહીંયા કાંઈક એવું પરિબળ છે કે આપણે નજીક જઈ શકતા નથી. કેટલાક વળી એને અડવા ગયા ત્યાં ઉડી ઉડીને ભાગ પડવા માંડ્યા. જેમનો કરંટ લાગે ને કેમ ઉડીને પાછો પડે, એમ એનો સ્પર્શ કરવા ગયા ત્યાં ઉડી ઉડીને પાછા પડવા માંડ્યા. આ ત્યાં બધા ખેલ થયા એટલે બધા વાત ખોપો પડી ગયો કે આમાં કોઈ સાધારણ માણસનું કામ નથી. સીતાજીને સાથે લગ્ન કરવા એ કોઈ સાધારણ રાજાનું ને સાધારણ મનુષ્યનું કામ નથી એ સાબિત થઈ ગયું. રામચંદ્રજી ધીર ગંભીર વ્યક્તિ છે, ઊભા થાય છે આશ્રયથી. ફળાક જ્યાં ઉપાડે છે તો કટકા થઈ ગયા એને, જેને અડી નહોતા હકતા એ જ્યાં ઉપાડે છે તેને ટુકડા, ત્રણ ટુકડા થઈ ગયા. એટલું સામર્થ્ય એમનું હતું એમ બધા એમ. અહીંયા વિકલ્પના ટુકડે ટુકડા થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પિસ્તાલીસ પાના સાધુ સાધક ના બોલ ચાલે. નીચે પારિગ્રાફ પૂરો થાય છે ને ત્યાં ભાવમનનો વિકાર વિલય થઈ સાક્ષાત મોક્ષ થાય છે. માટે ભાવ મનાદી રીતિનો વિલય સાધક છે અને સાક્ષાત મોક્ષ રૂપ દશા સાધ્ય છે. પછી તો મન રહેતું નથી. છેલ્લે ભાવ મન ખલાસ થાય છે. અહીંયા અનુભવના કાળમાં મનની પ્રવૃત્તિ નથી, પણ જે અનુભવ છૂટે છે એટલે વળી પાછી મનની પ્રવૃત્તિ ચાલુ થાય છે. ક્યાં સુધી આ રહ્યું કે બારમા ગુણસ્થાન સુધી. મોક્ષ થયો, કેવળ જ્ઞાન થયું, એમાં પછી ભાવ મન છે એ સદાને માટે નાશ પામે છે. ઓલું મરે છે ખરું, પણ એની અંદર જીવ રહી ગયો છે. શું થઈ ગયું? મળ્યું, પણ અંદર જીવ રહી ગયો છે. એટલે ક્યારેક ક્યારેક એનું એનું થોડું હલન ચલન જોવામાં આવે છે. ક્યાં સુધી બારમા ગુણ સ્થાન પછી તો એ ખલાસ થાય છે. એવા બોલાવે છે ક્યાંક ક્યાંક, આ સિવાય પણ એવા બોલાવે છે. પરમાત્માના તેજથી મન પહેલેથી જ મરી ફીટે છે. સાથી કે શૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના જ મરે. કેટલાક તો ઉભા જ ન થયા સ્વયંવરમાં. આપણું કામ નહીં અહીંયા, આપણે જોયા કરો બેઠા બેઠા. આમાં આપણે ઉભા થવાની જરૂર નથી. જેમ સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય છે, એટલો બધો સૂર્ય પ્રકાશનો પુંજ છે કે અંધારું એની નજીક આવી શકે નહીં. દૂરથી જ નાશ પામે, દૂર ને દૂર જ રહ્યા કરે, અંધારું એની નજીક આવી શકે નહીં. તેમ અહીં જાણવું, ચિદાનંદની ભાવનાથી, ચિદાનંદને ભાવવાથી ચિત્ત પરિણતિ શુદ્ધ થાય છે. અહીંયા ભાવનાનો વિષય આવ્યો. ચિદાનંદની ભાવનાથી ચિત્ત પરિણતિ શુદ્ધ થાય છે. ચિદાનંદ એટલે પોતાનું મૂળ સ્વરૂપ, મૂળ નિજાત્મ પદ. તેની ભાવનાથી ચિત્ત પરિણતિ શુદ્ધ થાય છે. આ હું છું હું છું એ પણ ભાવના છે. આમ ઉલટા પરિણામથી થોડું પકડાય એવો વિષય લઈએ કે વિશેષ ઈચ્છા અને વિકલ્પોને બાદ કરો તો જીવને જે કાંઈ ઉદયમાન સંયોગો છે એમાં વગર વિકલ્પે આ બધું છે, અને એ બધું હોય એની હોવાપણાની છેપણાની એને ભાવનારી આ કરે છે. આ બધું મને હો, આ બધું મને હો, જે સંયોગો છે એ બધું મને હો, હું એના વિનાનો એકલો ક્યારે ન હો, એવી એક ભાવના એને રહ્યા જ કરે છે. જરાક તપાસવા જેવો વિષય છે. એ સ્થાન બદલી નાખે ભાવના, અને પોતાનું જે ચિદાનંદ સ્વરૂપ છે એના અસ્તિત્વની, એના હોવાપણાનો જે ભાવ રહે એને એને ચિદાનંદની ભાવના કહેવામાં આવે છે. આ વિકલ્પ નથી, રાગ નથી, પણ એની હૈયાતીની હોવાપણાની ભાવના છે. આ મને હો માણસ નથી. તમે રહ્યો એટલું, હો એટલું બસ છે. હોવાને નહીં હોવામાં બહુ મોટો ફેર છે. હો એટલું બસ છે. જીવને સિંહજીએ બહુ ગૂઢ અર્થમાં પત્ર લખ્યો છે. એમાં એવું લખ્યું છે કે મનને લઈને આ બધું છે. એટલે આ બધું જે છે 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 એમાં શું છે કે મનને લઈને આ બધું છે. જો મન મરે તો આ છે એની વાત નથી, ઓલું જે છે પોતાનું પદ છે એની ભાવના, છેપણાની ભાવના ક્યાં આવે છે? બરોબર. એટલે આ બધું શેને લઈને છે કે મનને લઈને આ બધું છે. હું ચર્ચા કરી છે જેના ઉપર પત્ર લખ્યો છે એની સમજણો નથી આ વાક્ય કે મનને લઈને આ બધું છે એમાં આપ શું કહેવા માગો છો, સમજાતું નથી. બહુ સારી ચર્ચા કરી છે. આ પત્ર તો યાદ નથી પણ પાછળના પરિશિષ્ટ ઉપરથી પકડાય તો, પણ એવી બધી ચર્ચાઓ અનુભવથી સમજી શકાય, પોતાના ચાલતા અનુભવથી સમજી શકાય. मुनि मन मन आत्मा का मनना जय थी आत्मलिंगता मनना जय थी आत्मलिंगता मनना दोष ने तेनो उपाय मनना निग्रह ना विघ्नो मन नो जय श्वास नो जय मन निग्रह क्यारे थाय मन स्थिर करवानो मार्ग आटला बोल दीदा छे बोलू फेस नथी लीधो आटला मन ऊपर ना आटला बोल परिशिष्ट में मेहनत करना लीधा छे मेहनत तो घनी करी आत्मसिद्धिनुक्रमी काम क्या मिली जाए એના ઉપર તો ચર્ચા ચાલી છે, એ વિષયમાં રહી ગયો છે પરિશિષ્ટમાં. આટલા મનના વિષયના પાના કંઈકા છે, મનો નિગ્રહ, મનો જય, વિસ્તાર વાળો ગ્રંથ છે. શબ્દાર્થમાં તો મનન એટલે વિચાર એટલું જ છે. જો કોઈને મળે તો એ પત્ર ઉપર ચર્ચા સારી થઈ છે. મનને લઈને આ બધું છે, આ બધું છે એવું જે ઉપાધિ ભાવનું જે ઉપાધિ ભાવનું જે આકુળતાનું વેદન છે એ જીવ મન મન ત્યાં રોકી રાખે છે, એટલે છે મન ત્યાં રોકાયેલું રહે છે એવી ચર્ચા, એવા ભાવની ચર્ચા કરે છે. ચિદાનંદની ભાવનાથી ચિત્તપરણતી શુદ્ધ થાય છે. ચિદાનંદની ભાવનાથી એટલે સ્વરૂપ પ્રાપ્તિની ભાવનાથી, સ્વરૂપ ભાવનાથી ચિત્તપરણતી શુદ્ધ થાય છે. ભાવનાનો વિષય જે મુખ્ય છે એ પહેલેથી છેલ્લે સુધી ભાવનાનો જે પડકું છે એ આ વિષયની અંદર મુખ્ય છે. જીવ પોતે ભાવાત્મક પદાર્થ છે, અનંત ચૈતન્ય ભાવોનો પિંડ છે, અને એ ચૈતન્ય ભાવો માં પોતાની જ ભાવના, ચૈતન્યના ભાવો માં પોતાની જ ભાવના, પોતે ભાવનો પિંડ છે ને, પોતાની જ ભાવના એ પોતાની પરિણતિની શુદ્ધતાનું કારણ છે, એ પાયાનો વિષય છે મૂળમાં. પછી ગુણ અપેક્ષાએ ત્યાં શ્રદ્ધા રુચિ કામ કરે છે, અને ચારિત્ર અપેક્ષાએ ત્યાં સ્થિરતા ને પણ ભાવના કહેવામાં આવે છે. પરમાત્મ પ્રકાશમાં એ વાત સ્વરૂપ સ્થિરતા માટે લીધી છે. ભાવનાનો વિષય સ્વરૂપ સ્થિરતા અનેક જગ્યાએ લીધી છે. નિયમસારમાં પણ ભાવનાને સ્વરૂપ સ્થિરતાને જ ભાવના કહે છે. આપણે તો સામાન્ય ભાવનાનો અર્થ ઈચ્છા થાય, અભિલાષા થાય, રાગ થાય એની ભાવના કહીએ છીએ, પણ બધે એવો અર્થ નથી. મુકુંદાચાર્ય નિયમસાર પૂરું કરતા એ લખ્યું કે મેં મારી ભાવના અર્થે આ નિયમસારની રચના કરી છે. ત્યાં ભાવના એટલે સ્વરૂપ, મેં મારા સ્વરૂપમાં સ્થિર થવા અર્થે, પોતે ચારિત્રમંત છે ને, મુનિરાજ છે એ ચારિત્રમંત છે, તો પોતાની સ્વરૂપ સ્થિરતા વધારવાનું નિમિત્ત આ ગ્રંથ રચનાનું છે. આ ગ્રંથ રચના એ સ્વરૂપ સ્થિરતા વધારવાનું નિમિત્ત છે એમ ત્યાં ભાવના લેવી. હા, ભાવના ફળે છે, એ ભાવના ફળે છે એ આ વાત છે કે એમાં એકલો માત્ર ઉપર ઉપરનો રાગ ન લેવો, ઈચ્છા ન લેવી. ભાવના એટલે જેમાં સ્વરૂપ રૂચ્યું છે, જેમાં સ્વરૂપ ભાવ્યું છે, અને જેને એક સ્વરૂપ માત્ર જ જોઈએ, બીજું આ જગતમાંથી જેને કાંઈ જોઈતું નથી, એવી જે ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલી ચૈતન્યની ભાવના એ ફળે ફળે ને ફળે એમ કહેવું છે. વિશેષ